તો તમે જોવા
વડતાલની અંદર પાર્ષદ હતા, નામ ભૂલી ગયો, એ ભગત મહારાજના હજરી પાર્ષદ હતા. એકવાર વામન પ્રસાદ દાસ સ્વામી, નાની ઉંમરના સાધુ, નામ વામન પ્રસાદજી, 18-20 વર્ષની ઉંમર, અને એ હાલ્યા જતા હતા, બીજા સાધુના ખભા પર હાથ મૂકીને હાલ્યા જતા હતા. આટલું જ ખાલી જોયું ત્યાં પેલા પાર્ષદે સ્વામીને એક બાજુ બોલાવ્યા, એમ કીધું, સ્વામી હું તમારા રૂડા માટે કહું છું, હું મહારાજની સાથે રહ્યો છું, મહારાજની સેવા છે, મોટા મોટા સદગુરુની મેં સેવા છે, માટે કહું છું, આ તમારી યુવાન અવસ્થા છે, ખભા પર હાથ મૂકીને સાધુનું હાલવું એ યોગ્ય નહીં, આ કોઈક દાડો તમારા બ્રહ્મચર્યને વિઘ્ન કરે, કેટલી ખટક કહો. હવે એને બદલે જેમ ઠીક પડે એમ બોલતા હોય, ઠીક પડે એમ ઠઠ્ઠા મશ્કરી કરતા હોય, એ કાંઈ સાધુની રીત છે. સાધુ તો સાધુતાની રીતે શોભે. સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. રજો તમો ગુણ જરી ન ભાસે, નકામ કે ક્રોધ કદી વિકાસ. એમ જરાય રજોગુણ તમો ગુણ નો ભાસ, એમ જરા કે નહીં, એમ જરાક રજોગુણ દેખાય, જરાક એમ મન ફેર રજોગુણ દેખાય, તરત એની પર એવી ટકોર આવે, પેલા મનમાં એમ થાય, નહીં આ માર્ગે મારે ચલાય જ નહીં, એમ આ મારો માર્ગ નહીં. એને યાદ અપાવે તે શા માટે સંસાર છોડ્યો છે. આટલું તો અવશ્ય મોટારે રાખવું જોઈએ. અને આ જગ્યાએ અમ્માને નો ક્રોધ ન કરાય તો સ્થિતિ હરખી રહે નહીં. અહીંયા મહારાજ ઈ બતાવ, અમને મહારાજ કે જરા કોધ આવી જાય. લે મહારાજે પોતાનું મિશ લઈ ગ્રસ્થ હોય યા તો ત્યાગી હોય, પણ મોટેરાની અંદર કેવું વૃતાંત હોવું જોઈએ એ મહારાજે અદભુત રીતે આ વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે બતાવ્યું છે અને મોટા એમ એમ વર્ત્યા છે. એક અમદાવાદ દેશની અંદર સ્વામી, નામ હું ભૂલી ગયો છું, એ સ્વામી વર્ષો પહેલાની વાત છે, હરિભગત મને કહેતા હતા. એ હરિભગતની ઉંમર 80 વર્ષની છે. એ કે મહારાજે ગુરુ હતા ને એને 20 શિષ્યો હતા, પણ કે જીવન એવું હતું, એ પોતે આમ પંગતમાં પીરસાઈ જાય ને, બધું પંગતમાં પીરસાઈ ગયા પછી કે કાસલી લઈ, અને કાસલી દાળ ભાત શાક રોટલી પીરસાઈ ગયા પછી એક એક કાસલી પાણી પીરસે પથ્થર માગે, સમજાય, કે જેથી કરીને કોઈ ઓછું ઓછું નાખી અને સ્વાદ ન કરી જાય, કેટલો ખટકો. ત્યારે બ્રહ્મનિષ્ઠ સાધુ તૈયાર થાય. અને ભક્તજનો એક વાત બહુ સ્પષ્ટ સમજ્યો, 1000 હરિભગતને તૈયાર કરવા અને 1 સુરવીર સંત પરમાત્માની આજ્ઞાનું પાલન કરી મારણ રીઝવી શકે એવો સાધુ તૈયાર કરવો, બંનેમાં સરખો દાખલો છે. 1000 સાધુ તૈયાર કરે એ ખરેખરો સાધુ તૈયાર કરે, સરખો દાખલો છે. અને 1000 હરિભગત જે સત્સંગનું કાર્ય ન કરી શકે, એટલું કાર્ય 1 સુરવીર સંત કરી શકે સત્સંગ માટેનું. 1000 હરિભગતથી જે કામ ન થાય, એ 1 સુરવીર સાધુ સત્સંગનું કાર્ય કરી શકે. માટે મહારાજ બહુ અદભુત વાત બતાવે. મહારાજ કે અમને જરા ક્રોધ આવી જાય છે કે કોઈ અધર્મને માર્ગે ચાલે, બળિયો હોય તે ગરીબને પીડે, ન્યાય સમતુલ રીતે આપે, ત્યાં મહારાજ એ બતાવે છે. કોઈની મોહબતમાં લેવાય જાય, કોઈની સાથે અન્યાય કદી ન કરે, ન્યાય સમતુલ પ્રમાણે આપે, અને સમતુલ પ્રમાણે આપે તો જ પોતાને સુખ વર્તે અને પાછળનાને પણ સુખ વર્તે. તમારે ગ્રસ્ત હોય ને 3-4 છોકરા હોય અને એમાંથી 2 છોકરાને બધું આપી દે ને 2 ને કાંઈ ન આપે, તો બાપને વિશે કેવો ભાવ રહે? કોઈ દિવસ ન રહે. સમતુલ મારે માટે ચારે એક સરખા, એમ સાધુ પુરુષ પણ બરાબર અનુસંધાન રાખે, કોઈની સાથે અન્યાય ન થાય. અને મહારાજે મધ્યના 47માં વચનામૃતમાં લખ્યું, જેને સાધુ રાખતા આવડતો એને ભેગા સાધુ રાજીપે રહે, રાજીપે રહે, નહીં તો કુરાજી પે રહે. અને પછી ન તો ગુરુને શિષ્ય સુખ આવે, ન તો પછી શિષ્યને સુખ આવે, ન તો ગુરુથી પરમેશ્વર રાજી થાય, ન તો શિષ્યથી રાજી થાય. માટે બરાબર અનુસંધાન રાખે. મહારાજ કે કોઈ ગરીબનો પક્ષ નહીં લેતા, બળિયો હોય ગરીબને દુખવે ત્યારે મહારાજ કે અમારથી જરા ક્રોધ થઈ જાય છે. કોઈ અન્યાયનો પક્ષ લે, કોઈ નિર્દોષ ઉપર દંડ દે, કોઈ નિર્દોષ ઉપર દંડ દે તો મહારાજ કે અમારથી સહન થતું નથી. પણ તેમ છતાં લગારેક આવે છે, બહુ નહીં પાછો. ભક્તજનો આ વાત પણ સમજ્યા જેવી છે. શું સમજ્યા જેવી છે? કોઈની ખોટ હોય તો એને કડકથન કહેવું, પણ એટલું કડકથન ન કહેવું કે જેથી કરીને આપણા અંતરમાં વિક્ષેપ થઈ જાય અને આપણું વજન જતું રહે અને આપણે ઉદ્વેગને પામી જઈએ અને આપણા જીવનની અંદર ઘણું જ દુઃખ થઈ જાય, નિયમ ધર્મ કાંઈ જ મેળ ન રહે, એટલો બધો ઉદ્વેગ થવા દેવો નહીં, એટલું બધું કડક થઈ જવું નહીં. એમ મહારાજ કહે, લગારે કે અણસાર. અને પહેલેથી અણસાર અણસાર હોય ને તો પછી અણસાર જ જરૂર પડે, વધારે જરૂર એ ન પડે. મહારાજ કહે રાગ અણસાર આવે છે. અને મહારાજ કહે છે કે પોતા સારું તમને લેશ માત્ર ક્રોધ કદી આવતો નથી. આ આપણે સમજી જ રાખવું પડે કે નિજી સ્વાર્થ માટે, પોતાને માટે, અંગત સ્વાર્થ માટે, દેહના સુખ માટે કદી પણ ભગવાનનો ભક્ત હોય યા તો સંતો અને ક્રોધનો, આ દુનિયામાં હું લૂંટાઈ જાય છે તો ક્રોધ કરવાનો ગો, હું લૂંટાઈ જાય છે. અમુક અમુક મેં તો એવો ક્રોધ હોય, એવો ક્રોધ હોય, બોલાવ્યો ન થયો બાપડાને, બોલાવ્યો ન થયો. ખાલી એટલું પૂછીએ, ભગત ક્યાંથી આવ્યો? તો કે ચૂલામાંથી. લે એટલે ધગતો લાગે છે, અમને હું ખબર ચૂલામાં સીધો આવ્યો હતો, ન તો થોડી વાર ઠરવા દે તને. એવું અંગ ભગવાનના ભક્તને હોય શકે નહીં, એનો સરળ નિર્મળ સ્વભાવ હોય. ભક્તજનો આ જગતની અંદર તમે જુઓ કે એકદમ ભિખારી હોય અને ધનાઢ્ય હોય, એ બેના બાળકો બેમાં ફરક દેખાય કે ન દેખાય? હે, બેના બાળક એની વાણીમાં, એના વર્તનમાં, એની બોલીમાં બધી જગ્યાએ ફેર દેખાય. તો આપણે કોણ છીએ? હે, અમીરના સંતાનો છીએ, જગતના પામર જીવ હોય, પામર જીવ હોય જેને ભગવાન ઓળખાણા નથી બિચારે, એવા એક બાજુ પામર જીવ ને આપણે ભગવાનના ભક્ત હોય અને એની ને આપણી બેની હરખી જો પ્રકૃતિ દેખાય, એને જરાક આમ તેમ થાય ને ગાળ ઉપર ગાળ મળે ઠપકારવા, અને આપણે જરા આમ તેમ થાય ને આપણે એના જેમ સામે મળી ઠપકારવા, તો આપણે ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા જ નથી. એમ એ તો જગતનો જીવ છે, એને ખબર નથી. એમ એને એ વચ્ચે સુખ મનાળું છે, જે પદાર્થ એનું જૂંટવાઈ ગયું એટલે એનું સર્વસ્વ જૂંટવાઈ ગયું છે. જયારે આપણે તો આપણું સર્વસ્વ મહારાજને સમજ્યા છે, મહારાજ છે, દુનિયા આખી લૂંટાઈ જાય, મારું કાંઈ નથી ગયું, હું ક્રોધ શું કરું? એમ શું બગડી ગયું છે તો ક્રોધ કરું? ભગવાનના ભક્તને આવો વિચાર હોવો જોઈએ. ભગવાનના ભક્તના મોઢામાં તો એક તો કોઈ દી ગાળ ન નીકળવી જોઈએ, કરોડોનું નુકસાન થાય તો કોઈ દિવસ ભગવાનના ભક્તના મોઢામાંથી ગાળ ન નીકળવી જોઈએ. આ સંપ્રદાયના ઉજ્જવળ ઇતિહાસો છે, ગામ છોડ્યા જ પણ ગાળ નથી ભૂલ્યા. કો કરશન લુહાર પીઠવાજાળના ગામના ઠાકરને બધા ચડાવ્યા, આ ઓલો સ્વામિનારાયણ થયો છે ને ત્યારથી બગડી ગયો છે કે, અને કોઈનું માનતો નથી. ઠાકોર કે હતા છે ન માને, હું જેમ કહું એમ જ કરે છે. તો કે કાંઈ નથી કરતો, એ તો એનું ધાર્યું તમે કરતા કહેતા છે એટલે કરતો છે, બાકી આ હોળી આવી કે ફાગ બોલવાનું કહો એને, લો બોલે જ કહેજો. આ દુનિયા અમુક એવી ચાવી ચડાવવાની ટેવ હોય, બરાવી નાખે માણસોને કહો એને ફાગ બોલવાનું કહેજો. ફાગ એટલે ગાળ્યો. તો કીધું બોલશે હું કહીશ એટલે, તો કે બોલાય લો લો. તો ઠાકોરે બોલાવીને કીધું, કરશન આજે હોળી છે ને તારે ફાગ બોલવાની છે. તો હું નહીં બોલું. કેમ? મારથી ન બોલાય. અરે કરશન ન બોલાય બનતા છે? તારે ફાગ બોલવી પડશે. નહીં સર, તને એક મણ અનાજ આવીશ ભલા મણ, એમાં શું ફાગ બોલી? રાજી રહેજો ઠાકર, હું ફાગ નહીં બોલું. અરે 10 મણ અનાજ આપીશ તો ફાગ બોલજે. ઠાકર પણ મારથી ફાગ ન બોલાય, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારથી ગાળ ન બોલાય. કરશન તને 100 મણ અનાજ આપીશ. નહીં ઠાકર, બે ગામ તારે ખાતે લખી આપીશ. કરશન ફાગ બોલ. કરશને કીધું, પણ નામદારો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, જે મારી પાસે નહીં ક્યાંથી આપો? એમ મારથી ફાગ નહીં બોલાય. અને લાલચ આપવા છતાંય કરશન જ્યારે ના પાડી ત્યારે ઠાકરની આંખ લાલ થઈ. અને ઠાકર કહે છે, કરશન તું મને ઓળખ છો? આ ગામનો ઠાકર તને આજ્ઞા કરું છું અને કહે છું કે હું ફાગ નહીં બોલું. કરશન ફાગ નહીં બોલે તો એનું પરિણામ સારું નહીં આવે, તો પરિણામને જાણે છે? અને એ વખતે કરશને કહ્યું છે, ઠાકર સાંભળી લો, મને પરિણામની સાથે મતલબ નથી, મને તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની સાથે મતલબ છે. અરે કરશન, તું જો ગાળ નહીં બોલે તો ગામ છોડવું પડશે. નામદાર, ગામ આજ નહીં, અત્યારે છોડીશ. સાંભળી લો, મને કેદારનો અક્ષરધામ મહારાજનું સાનિધ્ય મળી ગયું છે, આ ગામ રહ્યું તમારે ત્યાં. બોલતા કરશન લુહારે પીઠવા જળનો ત્યાગ કર્યો પણ ગાઢ ન બોલ્યા અને તરક તળાવ જઈને રહ્યા છે એમ સંપ્રદાયનો ઉજ્જવળ ઇતિહાસ બોલે છે ભક્તજનો. એના આપણે આશ્રિત છીએ, એના આશ્રિત છીએ. કેફ હોવો જોઈએ હૃદયમાં કેફ, કે શું આ જગતના પદાર્થમાં મારું બગડી જવાનું ગાળ બોલું, શું બગડી જવાનું ક્રોધ કરું એમ. ભગવાનનો ભક્ત મહારાજ કે કદી પણ નિજી સ્વાર્થ માટે ક્રોધ ન કરે. મુક્તાન સ્વામી પણ ક્રોધની વ્યાખ્યા બતાવતા એમ જ કીધું, મહારાજ કોઈ પદાર્થને યોગ્ય કરીને તથા કોઈને અવળાએ જોઈને ક્રોધ આવે છે. પદાર્થને યોગ્ય કરીને ક્રોધ આવે છે, બહુ વિચિત્ર સ્વામી બોલ્યા, બહુ વિચિત્ર બોલ્યા. પદાર્થને યોગ્ય કરીને ક્રોધ આવે છે. આ વ્યાખ્યા તમને સ્પષ્ટ નહીં સમજાય, પણ સ્વામી બોલ્યા છે બહુ સરસ, મહારાજ પદાર્થને યોગ્ય કરીને ક્રોધ આવે છે. તમારો સાનુકૂળ દેશકાળ કયો કહેવાય ખબર? તમને ઘર મળી રહે, ધંધા બિઝનેસ મળી રહે અને પરિવાર બધો વ્યવસ્થિત હોય, તમારા માટે સાનુકૂળ દેશ કહેવાય, દેશકાળ કહેવાય. અને વિપરીત દેશકાળ કયો કહેવાય? કાંઈ ન મળે તમારા માટે વિપ્રદેશકાળ કહેવાય. અને સાધન વિપરીત દેશકાળ કયો કહેવાય ખબર? બહુ બહુ પદાર્થ ભેગા થાય, બહુ બહુ પદાર્થ, બહુ બહુ માન સન્માન થાય, બહુ બહુ લોકો જ્યારે માનવા માંડે એ સાધુન માટે વિપરીત દેશકાળ છે. સ્વામી મોટેરા હતા, સમજાય? સ્વામી મોટેરા હતા. સ્વામી પદાર્થને યોગ્ય કરીને સ્વામી કે ક્રોધ થઈ જાય. ખૂબ પદાર્થ જ્યારે આવવા માંડે ત્યારે સ્વામી કે ક્રોધ થઈ જાય, સ્વામી સાધુન ના કે નહીં, અવની ના પૈ પાડી દેજો નિજ જોતું. અને તેમ છતાં સાધુ નો ના પાડે તો સ્વામીને ક્રોધ થઈ જાય છે. જરૂર કરતા વધારે પદાર્થ આવી જાય તો સ્વામીને ક્રોધ થઈ જાય છે. આ તો ભગવાન સ્વામિનારાયણની ઘેરે જોવા મળે, પદાર્થ મળે ને ક્રોધ થાય. જગત અને દુનિયાના જગતના બાવા તો ન મળે ત્યારે ક્રોધની અંદર આવીને તૂટી મરે, ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો પદાર્થ અધિક થઈ જાય, ક્રોધ થઈ જાય. મહારાજ પદાર્થને યોગ્ય કરીને ક્રોધ થઈ જાય, કારણ કે ઘણા પદાર્થ આવી પડે અને સાધુ મન ગમતા પદાર્થ પ્રાપ્ત કરીને જેમ ઠીક પડે એમ ભોગવવા માંડે તો એની અંદર સાધુપણું ન રહે, એટલે એનું સાધુપણું ન જાય, એટલે જરૂર કરતા વધારે પદાર્થ ન હોય જાય, એટલે જરા કડક થઈને કેવું પડે છે. શું અદભુત સ્વામી ઉત્તર કરે કો. પણ તરત તત્કાળ શમી જાય છે. એક પ્રશ્ન પૂરો થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગ્ય કરીને રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે, એક તો ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી, અને બીજો શુગજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તમને જણાય છે જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય છે તેને આટેમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતા એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડીને નીકળાય ખરું. મહારાજ બીજો પ્રશ્ન કર્યો કે તમારો ક્રોધ શમી જાય તત્કાળ એવો વિચાર એ કેમ રહે છે? સ્વામી પ્યાલો મહિમા બતાવે, મહારાજ તમારો મહિમા સમજાણો છે ને એટલે ટળી જાય કે આને મૂકીને બીજા હું માલ માનું છું. પોઈન્ટે પોઈન્ટ આ વસ્તુ તો આવવાની કે ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા સિવાય, એનો મહિમા ઓળખ્યા સિવાય કોઈ દાડો વિષય છૂટે નહીં, નહીં ને નહીં. મળવાથી વિષય છૂટે નહીં, ઓળખાય ત્યારે વિષય છૂટે છે, એ વાત સ્પષ્ટ છે. કેવળ પરમાત્મા મળવા માત્રથી જો વિષય છૂટી જતા હોય તો ઘણાને પરમાત્મા ભેળા થયા છે પણ દોષ છૂટ્યા નથી, અને એ વાત પ્રથમનું દસમું વચન અમૃત સાક્ષી પૂરે. સેવક રામને ભગવાન સ્વામિનારાયણ મળ્યા તક નથી મળ્યા, મળ્યા, ભેળાર્યા, સેવા કરી પણ લોભ છૂટ્યો નહીં, છૂટ્યો નહીં. શું કામ નો છૂટ્યો? એમ માનતા હતા આ કોઈ છે, આમ વ્યવસ્થિત છે, એમ છોકરો સારો છે, સેવા સારી કરે છે, હતા પુરુષોત્તમ, પણ ઓળખાણા નહીં તો દોષ છૂટ્યો નહીં. એને એ સેવકરામનો અંત સમો જ્યારે આવ્યો ને મારા દિવ્ય દર્શન આપ્યા અને પોતાનું સર્વોપરીપણું જ્યારે જણાવ્યું ત્યારે મરતા મરતા સેવકરામને લોભ છૂટ્યો અને શિષ્યોને બોલાવી અને સેવકરામ બોલ્યો, આધારણ સમયનો ગ્રંથ બોલે છે, હે શિષ્યો, મારથી જીવન બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા હતા પણ એને ઓળખી નહોતો શક્યો, એટલે એની પાસે સેવા કરાવી અને જો ઓળખાય નહીં ત્યાં સુધી જીવનું કેટલું મૂંઢપણું રહે. મેં એની સેવા કરાવી પણ એક તંગ જમા એટલું મેં એને અન્ન નથી આપ્યું, માટે હવે તો મને પશ્ચાતાપ થાય પણ શું કરું, મોડું થયું છે. પણ ક્યારેક ભગવાન સ્વામિનારાયણના સંતો કે એના ભક્તો અહીંયા આવે ને તો એને પાકા સિદ્ધ આપજો, એમ સેવકરામ બોલ્યો છે. આધારણ સ્વામીનો ગ્રંથ કહે છે, મળ્યા તો હતા મહારાજ પણ લોભ છૂટ્યો ક્યારે, ઓળખાણા ત્યારે, મહિમા સમજાણો ત્યારે. એમ પહેલાં તો સ્વામી કે મહિમા સમજાય તો સમજું છું મહારાજ એટલે છૂટી જાય છે. બીજા નંબરમાં સાધુનો માર્ગ મને દેખાય છે કે સાધુને આમ જ રહેવાય, અને પૂર્વે જેટલા જેટલા સાધુ પુરુષો થયા છે એ આમ જ રહ્યા છે. એને તો અવતારાદિકનો યોગ હતો મહારાજ, તોય એ કામ ક્રોધ લોભાદિકને દૂર રાખીને વર્ત્યા હોય તો મને એમ વિચાર થાય છે તમે તો મને પ્રગટ મળ્યા છો માટે મારાથી તો દોષયુક્ત રહી જ ન શકાય. આવો સંકલ્પ ઉઠતાની સાથે દોષ માત્ર ટળી જાય છે. મહારાજ કે સ્વામી આ તો ગુણથી પર વિચાર છે, માયેથી પર વિચાર છે, આ જેવા તેવાથી થાય નહીં. આ તો તમારું પૂર્વનું ભારે બીજ બળ છે. શું બીજ બળ છે? તમારું ભારે બીજ બળ છે જેને કારણે આવો વિચાર ઉપજે છે. અહીંયા મહારાજ એ બતાવે છે કે મુમુક્ષ હોય એની અંદર ક્યારે કોઈક દોષ પ્રવેશ કરે પણ તત્કાળ વિચાર કરીને ટાળી નાખે તે સમજવું એ પૂર્વનું ભારે એની પાસે બીજ બળ છે એટલે ટળે છે, નહીં કે મુક્તાનો સ્વયં બીજ બળો તો ટાળ્યો. એટલે તો આપણે એમ મને સ્વામી તે બીજબળ કરતાં કરતાં જન્મ મરણના ગોથા ખાતા ખાતા એમ કરતાં કરતાં મનુષ્ય દેહમાં આવ્યા છે ને મારા ઓળખાણા છે. ભક્તજનો આવો સંકલ્પ ખદી કરશો નહીં, બહુ મોટો દોષ લાગે. તો મહામુક્ત રાજા મહારાજની સાથે આવેલા છે એટલે મહારાજ કેવળ આપને સમજાવવા માટે એમ કહે છે કે જેને પૂર્વનું બીજબળ હોય એ દોષની આટેમાં જરાતર આવે પણ તરત પાછું એનાથી વિખૂટું પડી જવાય છે, પણ દોષની અંદર પકડમાં રહેતો નથી. મહારાજ કે અમને એવું જણાય છે પ્રથમ તો તમે માયા નાટ્યમાં આવી જાઓ છો પણ પછી અમને એમ રહેવાતું નથી ને બહાર નીકળાઈ જાય છે. એ મહારાજ આપણને એમ કહે છે કે આવો સ્વામી જે સ્થિતિમાં વાત કરે છે એ સ્થિતિવાળો મુક્ત મહારાજ જે મનુષ્યભાવથી વર્ત્યા ને એમ એ મહામુક્તો પણ ઘણી ફેરી મનુષ્ય ભાવથી વર્ત્યા છે. આવો જે મુમુક્ષ હોય એ માયાની આટીમાં આવી જાય પરંતુ પૂર્વનું બીજ બળો હોવાને કારણે આખીર આટી છોડી નીકળી શકે, એટલો જ આ વચનની અંદર મહારાજનો કહેવાનો તાત્પર્ય છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે તે શ્યાને યોગ્ય રહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશકાળાદિક જે આઠ છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ એક એકમાં છે, માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનો જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત્ય દુષ્કૃત થાય તો વેદ શાસ્ત્ર અને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કયા છે? જે આ કરવું ને આ ન કરવું તે સર્વે ખોટું થઈ જાય, તે એ મોટાને કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠકાણે કાળ કર્મને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પણ પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદજીને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં. અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણ ઈચ્છવો તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું, અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકાર અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા પર પણ થાય, અને મોટાના અને પોતાના ઇષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ગાઢ થાય. માટે જેને કલ્યાણ ઈચ્છવો તેને કોઈ ઉપર મલિન ગાઢ કરવો નહીં, અને જો કોઈ ઉપર મલિન ગાઢ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ગાઢ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાનના સર્વ ભગવાન તો સર્વ અંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે, માટે જેને અમે દુખ્યો તેના જ અંતરમાં બિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. અને વળી એમ વિચારીને જોયું જે અતિશય ત્યાગ રાખવો અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ તથા ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે, માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનને મંદિર કરાવ્યા છે, તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખીએ પણ કેમ ઠીક પડે, અને એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજી તરકારી લાવ્યા જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મુઠ્ઠીવાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે, તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં, માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. મહારાજ છેલ્લા પ્રશ્ન બહુ સરસ વાત કરી. મહારાજ કે સ્વામી પ્રશ્ન કર્યો પહેલા તો કે મહારાજ આવી કાચે પ્રેછી કેમ રહેતી છે. મહારાજ કે દેશ કાળાદિક 8 છે એને અવલંબન કરીને કાચ્યપ રહી જાય છે. મહારાજ કે જેમ પૂર્વ સંસ્કારનું બળ છે એમ આઠેનું પણ બળ છે. એકલા પૂર્વ સંસ્કારનું ન માનું, મારો પહેલાંનું પ્રારબ્ધ જ આવું છે, મારેથી તો આમ જ થાય ને એમ માનીને મહારાજ પહેલી વાત તો એ બતાવે મુમુક્ષે હરેરી જવું નહીં. એટલે ઘણી ફેર આપણે કહીએ ને કે ભગત તમે ભજન કરતા હો, થોડુંક આમ કરતા હો જરાક, તો હું કે ખબર સ્વામી એવું મારું પ્રારબ્ધ જ એવું છે એટલે મારથી થાય નહીં. તમે આટલો બધો ક્રોધ ન કરતા હતા સ્વામી, પણ હવે મારે પૂર્વનું આવ્યું જ છે તો હું કરું, મારે ઘણો નથી કરવો પણ મારથી થઈ જાય છે, મારું છે જેવું તો મારા ના પાડે છે. હા, એનું પૂર્વનું પ્રારબ્ધ કઠિન છે પણ એમને કઠિન ને કઠિન રહેવા દેવું, એને હલકું કરવું જ નહીં. અને આ જન્મે હલકું નહીં કરે તો આવતા જન્મે ઓટોમેટિક ક્યાંથી હલકું થઈ જાય. આ કરોડો જન્મ સુધી ન થયું તે ગોપાળન સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે પોતાને ક્રોધ યુક્ત પ્રકૃતિ હોય અને ગાંઠ વાળે આજ પછી ક્રોધ કરવો નહીં તો જિંદગીમાં ન થાય, જિંદગીમાં ન થાય. આજ ગાંઠ વાળીને જરાક જાજો, કંઈક મૂકીને જાજો કે આમ ન કરવું હોય એમ કંઈક લેજો. મહારાજ કે ગાંઠ વાળો તો જિંદગીમાં થાય નહીં. અને 8 મહારાજ કે સારા નરસા છે, એમાં અંતે તો મહારાજે સંઘને પ્રધાન કરી દીધો. મહારાજ કે આખીર તો પુરુષને જેવો સંઘ થાય એવી સ્થિતિ સર્જાય છે. ખરેખરો સંઘ થાય ભગવદી પુરુષનો, ભગવદી સંતનો, અને એનો ગુણ જો આવી જાય તો જીવાત્માનું ગમે તેવું ખરાબ પ્રારબ્ધ હોય તો રૂડું થઈ જાય, જે વાત મહારાજે પ્રથમના 58માં વચનામૃતમાં લખી. મહારાજ કે રંક હોય પણ ભગવાનને ખરેખર આ સંતને રાજી કરે તો રાજા થાય, અને રાજા જેવી સમૃદ્ધિ હોય પણ ભગવાનને ખરેખરા સંત કે ભક્તને ડૂબવી દે તો રંક જેવી સ્થિતિ થઈ જાય. માટે મહારાજ કે દેશકાળાદિક શુભ હોય તેમ છતાંય કોઈ ભગવાનના ભગવદી પુરુષનો જો અભાવ આવે કે એનો દ્રોહ થઈ જાય તો પોતાની સ્થિતિમાંથી પડી જાય છે. જય વિજયને દેશકાળ શુભ હતા પરંતુ તેમ છતાંય મહારાજ કે સનકાદિકનો દ્રોહ કર્યો તો પોતાની સ્થિતિમાંથી પડી ગયા. પ્રહલાદજીને દેશકાળ ભૂંડો હતો, એના બાપ હિરણ્યકશ્યપુ સામે હતો, પણ નારદજીનો સંગ કરી નારદજીને રાજી કર્યા તો મહાન ભક્ત સ્થિતિને પામી ગયા. અને છેલ્લે પછી મહારાજે એક બહુ સરસ વાત કરી કે ભગવાનના જે ભક્ત છે એણે પોતાની પ્રકૃતિને ખૂબ જીતવી, અને નાનો હરિભગત હોય કે મોટો હરિભગત હોય બધાને વિશે ખૂબ જ દિવ્ય ભાવ કેળવો. અને આધારાનંદ સ્વામી એના ગ્રંથમાં પણ લખ્યું, કાલ સવારનો થયેલો સાધુ હોય, કાલ સવારનો હરિભગત હોય તોય પણ એનો મહિમા સમજવો અહીંયા. અને હકીકત આ વાત બહુ જ સમજ્યા જેવી છે. મહારાજ કે નાના પર ક્રોધ કરશે, એક દાડો મોટા પર કરશે. અને સહજ આમ હોય છે, મુમુક્ષની પ્રકૃતિ કેવી હોય, મોટા ઘરની અંદર વડીલ હોય કે તો મંડળમાં વડીલ હોય, મોટેરા હોય, એની શિસ્તતા રાખે, એની મર્યાદા રાખે, એનો મહિમા સમજે. પણ નાના સાધુ હોય કે નાના પાર્ષદ હોય એનો મહિમા સમજે નહીં, એને તુચ્છ સમજે. તે નાનાને તુચ્છ સમજનારો આજ નાનાને તુચ્છ સમજે છે, કાલ ઇથી મોટાને તુચ્છ સમજશે, પછી ઇથી મોટાને તુચ્છ સમજશે, એમ તુચ્છ સમજતા સમજતા એક દાડો પોતાના ગુરુને પણ તુચ્છ સમજશે, એની સાથે પણ ક્રોધ આવી જશે, એને પણ દુઃખ છે, ને એક દાડો ખુદ પોતાના ઈષ્ટદેવને પણ તુચ્છ અને સામાન્ય સમજી બેસશે. માટે નાનામાં નાનો ભગત હોય, નાનામાં નાનો ભગત હોય એની વિશે પણ મહારાજ કે ક્રોધ કરવો નહીં, અયોગ્ય ઘાટ કરવો નહીં. નાનામાં નાનો એટલે મહદઅંશે મહારાજનો અહીંયા નાનામાં નાનો શબ્દ વાપરવાનો મિનિંગ એવો છે કે હરિભગત હોય ને આર્થિક રીતે બિચારો બહુ જ ગરીબ હોય, કાયમનું લાયમનું કાયમનું ખાતો હોય, મંદિરમાં આવતો હોય બિચારો, અહીંયા તો મને એવી સ્થિતિ નથી, પણ આપણે ઇન્ડિયા જેવું હોય ને, કપડાં બિચારો ફાટેલ પહેરતો હોય, મજૂરી કરતો હોય, હાવ સ્થિતિ સામાન્ય હોય, ઝૂંપડામાં રહેતો હોય, એ મંદિરમાં આવે અને આપણે દંડવટ બંડવટ કરતા જરાક એનો પગ અડી જાય, મોટા માણસ અડી જાય કાંઈ આંખ લાલ નથી થતી, પણ એવો નાનો નડી ગયો ને તો આંખ લાલ જરાક થાય, તો મહારાજની મોટી ભૂલ છે. એ નાનો નથી તો દુનિયાની રીતે નાનો છે, બાકી તો બહુ મોટો છે. અને ભક્તજનો બહુ સ્પષ્ટ કહું તો આ દુનિયાના સુખ કદાચ ઓછા વધતા મળ્યા હોય તો કોઈ દિવસ મનમાં ગ્લાની પામશો નહીં, આપણે કોઈ સામાન્ય નથી, આપણે પુરુષોત્તમ નારાયણના આશ્રિત છીએ, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. માણસ તો ભિખારી ત્યાં સુધી હોય જ્યાં સુધી એને 10-20 લાખ પાઉન્ડની લોટરી ન લાગી હોય, હા ભિખારી સ્થિતિમાં હોય અને એ વ્યક્તિને 10-20 લાખ પાઉન્ડની લોટરી લાગે તેને ભિખારી કહેવાય, કહેવાય ભિખારી, બોલો જ ખરા, 20 લાખ પાઉન્ડની લોટરી લાગે ને ભિખારી કહેવાય, હે ન કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત જે થયો એને કેટલી લોટરી લાગી, હે કેટલી લોટરી લાગી. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે એ તો મહાપુરુષની કક્ષા છે, એના કરતાં ક્યાંય અધર બેસવાનો છે, આ કોઈ સામાન્ય સ્થિતિને પામવા નથી. એવો ભગવાનનો ભક્ત છે, પરમાત્મા મળતાની સાથે કેફમાં રહે, હું કોઈ સામાન્ય નથી, હું પુરુષોત્તમ નારાયણનો આશ્રિત છું એમ. આ દેહ પડતાની સાથે, આ દેહ પડતાની સાથે એ પુરુષોત્તમ નારાયણનું સાનિધ્ય પામવાનો છું. અને મહારાજે પણ પોતાનો જે ખરેખર આશ્રિત બને એને માટે કોલ આપ્યો, મારા જનને જરૂર મારે આવું, બિરુદ મારું બદલે ને એમ સર્વે જનને જણાવવું, જે મારો બનશે મારે કે કંગાલ જેવી સ્થિતિમાં આ દુનિયામાં હશે પણ એનું કંગાલ નહીં રહેવા દઉં, મહારાજ કે એને મને જેટલું સુખ છે એટલું સુખ તો એને આપીશ. માટે ભગવાનના ભક્તને આ લોકની અંદર કદાચ ગરીબ હોય તો ગરીબ ન સમજો, ભગવાન શ્રીહરિનો કોઈ પણ ભક્ત હોય અમીર છે, એવી ભાવના હૃદયમાં ભગવાન શ્રીહરિ કે પહેરવી રાખવી, તો કદી પણ એવા ભક્તનો દ્રોહ ન થાય. છેલ્લે મહારાજ વાત એ બતાવી, મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોળો પાડી મંદિરો કરાવ્યા છે, જે વાત મહારાજે 27 ને વચનામૃતની જેમ 26માં પણ એક જરાક ટાંકી હતી કે મારે કે ધર્મ જ્ઞાન વૈરાગ્યને મોળા પાડવા જો ભક્તિની અંદર અંતરાય કરતા હોય તો, પરમાત્માને પામવામાં અંતરાયરૂપ થતા હોય, ધર્મનું અટંડ પણ આવી જતું હોય, જ્ઞાનને કારણે અટંડ પણ આવી જતું હોય કે જેને કારણે પરમાત્માની સેવા આદિ ભક્તિ ન શક્ય બને, તો મહારાજ કેવા ધર્મ જ્ઞાન વૈરાગ્યને પણ નબળા પાડી અને પરમાત્માની સેવારૂપી ભક્તિની અંદર જોડવા, અહીંયા પણ મહારાજ એ જ બતાવે છે કે ત્યાગનો પક્ષ મોળો અમે પાડીને મંદિરો કરાવ્યા જેથી કરીને ઉપાસના રહે, પરમાત્માની ઉપાસનામાં ભક્તિ રહે. ઉપાસનાનો મિનિંગ અહીંયા ભક્તિ સમજવી, ભક્તિ રહે, પરમાત્માની સાથે પ્રેમ જળવાય રહે. મંદિરો ન હોય તો મહારાજ કે મંદિર ન હોય તો ભક્તજનો ભેગા ક્યાં થાય, ભેગા થાય ભજન ક્યાં કરે. માટે મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોળો પાડી અને ઉપાસના પથ ચલાવ્યો. પણ ભક્તો અહીંયા એક વાત બતાવું, ત્યાગનો પક્ષ મોળો પાડ્યો એનો મતલબ પૂર્વે જેટલા જેટલા વૈરાગ્યો હતા એ બધા જંગલમાં જેને વસતા હતા એ પક્ષ મેં મોળો પાડ્યો શહેરમાં રાખ્યા, જેટલા જેટલા ત્યાગીઓ હતા એ તમામ ભીખ માગી માગીને ખાય એવી પરિસ્થિતિ જે હતી, માને એને ભિક્ષા જ માગવી, એમ સંન્યાસીનો ધર્મ છે ભિક્ષા જ માગવી, એને તૈયાર લેવાય જ નહીં, મન એને રસોઈ બનાવાય જ નહીં. આવી જે સ્થિતિ હતી, મહારાજ કે ત્યાગનો પક્ષ મોડો પાડ્યો અને તમને સીધો સામાન મળી રહેશે, તમે રસોઈ બનાવજો. મહારાજ કે જંગલમાં રહે અને ની વસ્ત્ર રહેવું, શિયાળો હોય ઉનાળો હોય તેમ છતાંય ટાળ તડકાને સહન કરવા, એક વસ્ત્ર ન રાખવું અને પહેર્યું તે કોપીને પહેરવી. મહારાજ કે ત્યાગનો પક્ષ મોડો પાડ્યો અને વસ્ત્ર પહેરવા માટે 11 વસ્ત્ર પરિધાન કર્યા. મારનો કહેવાનો મતલબ આવો છે, આ જગ્યાએ આજ એવા અર્થઘટન થાય, ખાવ હેઠો ઉતરી ગયો હોય, એકલો આટા મારતો હોય, રૂપિયા ગણતો હોય અને કોઈ એમ કે ભલામણ આવું આમ હોય તો પણ મહારાજ લખ્યું છે કે ત્યાગનો પક્ષ મોડો પડ્યો, હું મંદિર બાંધું છું એટલે હમણાં ત્યાગનો પક્ષ મોડો પડ્યો છે, એવું અર્થઘટન કોઈ દાડો કરશો નહીં. અને એવું કહેવાનો મહારાજનો મતલબ પણ નથી. મહારાજ કે અતિ ત્યાગી રે. અહીંયા મહારાજે જરાક નાસ્તિક બાજુ દ્રષ્ટિ ફેંકી છે કે લોકો અતિ ત્યાગી રહેવા ગયા તો ઉપાસના જતી રહી, ઉપાસના જતી રહી અને ત્યાગે કરીને જ પોતાની મહત્તા સમજાઈ ગઈ. પણ પરમાત્માની ઉપાસના વતે, પરમાત્માની નિષ્ઠા વતે જે મહાનતા સમજાવી જોઈએ કે ભગવાન મને મળ્યા છે માટે હું મહાન છું. ભક્તજનો બરાબર સમજજો, આપણી મહંતા આપણને એમ જ સમજાવી જોઈએ કે મને પુરુષોત્તમ નારાયણ સર્વ અવતાર ના અવતારી અનંત કોટી બ્રહ્માના ધણી મને મળ્યા છે, હું એનો આશ્રિત બન્યો માટે હું મહાન છું. હું કેવળ વર્તમાન પાળું છું માટે મહાન છું એમ નહીં, સમજાય છે? હું વર્તમાન પાળું એટલે મહાન છું એમ નહીં, હું પૂજા પાઠ કરું છું એટલે મહાન છું એમ નહીં, પણ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે માટે હું મહાન છું. મહારાજ કે આ વાત જીવના હૃદયમાં બરાબર ફિટ થાય એટલા માટે મેં ત્યાગનો પક્ષ થોડોક મોડો પાડ્યો, જેથી કરીને ઉપાસના માર્ગ રહે, પરમાત્માની નિષ્ઠા રહે. અને એક ભગવાનની નિષ્ઠા રહે તો બધું જ રહે, કારણ કે પરમાત્માની નિષ્ઠા રહે, પરમાત્માની મહાનતા સમજાય એટલે એની સેવા કરવાની ભાવના પ્રગટે, એની સેવા કરવાની ભાવના પ્રગટે, એવી જ રીતે એના સંતોની સેવા કરવાની ભાવના પ્રગટે, એના ભક્તોની સેવા કરવાની ભાવના પ્રગટે. અને કાયને માટે અમે જે કરવા માટે આવ્યા છીએ એ ઉપાસના માર્ગ ચાલુ રહે તો અમે ગયા પછી બધા પોતપોતાની રીતે ત્યાગને અવલંબન કરીને વિખરાઈ જાય, કોઈ કોઈનું રહે નહીં, તો જે ધોરી માર્ગ અમે ચલાવવા માટે આવ્યા છીએ બંધ થઈ જાય. એ બંધ ન થાય, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ અમારી સર્વોપરી ઉપાસના નિષ્ઠા ટકી રહે, એટલા માટે મહારાજ કે અમે ત્યાગનો પક્ષ લગારેક મોડો પાડ્યો. અને આમ જો ન કરીએ તો પછવાડેથી અંધ પરંપરા ચાલે, તે સારું અમે મંદિરો કરાવ્યા છે, તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે, અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. ઉપાસક હોય એ પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. અહીંયા એક મિનિટમાં તમને એક પોઈન્ટ સમજાવું. આપણા મનમાં કદાચ એમ થાય કે ફલાણાને ઉપાસના બહુ સારી હતી, અથવા તો ઉપાસના હતી ને તેમ છતાંય પોતાની સ્થિતિ થકી ડોલ્યો. પણ ભક્તજનો અહીંયા ઉપાસના નિષ્ઠા, કેવળ આપણે વાત કરીએ મહારાજ મોટા છે મોટા છે એમ નહીં, ખરી ઉપાસના તો ત્યારે દ્રઢ થઈ કહેવાય. અને એવો ઉપાસક બને ત્યારે જ પોતાના ધર્મમાંથી ડોલે નહીં. પ્રથમ તો પરમાત્માને સાકાર સમજે, બીજા નંબરમાં જે પરમાત્માને સાકાર સમજે એવા જે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ સર્વ અવતારના નિધિ છે, સર્વ અવતારના કારણ છે એમ માને, પોતાને બ્રહ્મરૂપ માને, બ્રહ્મરૂપ માની પોતાના હૃદયની અંદર પરમાત્માનું ધ્યાન લગાવે, અને ધ્યાન લગાવતા લગાવતા પરમાત્માની મૂર્તિ સુધી પહોંચી જાય, એવો જે ઉપાસક છે એ પોતાની સ્થિતિમાંથી કોઈ દિવસ ડોલતો નથી, એવો મહારાજનો કહેવાનો અહીંયા મતલબ છે. એવી સ્થિતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બહુ સાવધાન રહેવું, ખૂબ સાવધાન રહેવું. સાવધાન જો ન રહીએ તો ગ્રહસ્થને પણ ડાગ લાગી જાય અને ત્યાગીને પણ જીવનમાં ડાગ લાગી જાય, એવું ન થાય. એટલે મહારાજ એમ કહે છે કે પોતપોતાના ધર્મમાં રહીને બાકીના બીજાએ, ઓલો તો નથી ડોલવાનો, બાકી એવી સ્થિતિ નથી થઈ તેમણે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. એવી રીતે મહારાજે મધ્યના 27મા વચનામૃતમાં વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો, આજ કથાનો 7મો દિવસ છે. કથાની પૂર્ણાહુતિ છે, પણ આ ગ્રંથ એ સાગર છે. એક ફેરી પૂર્ણાહુતિ કરી આ ગ્રંથ પૂરો થાય એમ નથી. એભલ બાપુએ જેમ ઉપરા ઉપર સાત વાર કથા સાંભળી હતી એમ ઉપરા ઉપર સાત વાર જયારે આ કથા સાંભળશું ને ત્યારે પૂરી થશે. કારણ કે તમામના સારરૂપ આ ગ્રંથ છે. મહારાજનો અંતર્ગત અભિપ્રાય સમજાવનારો આ ગ્રંથ છે. શ્રીજી મહારાજને જોયા અનેકે, મળ્યા અનેક, પરંતુ મહારાજને ઓળખ્યા બહુ ઓછા. આ ગ્રંથ મહારાજને ઓળખાવનારો ગ્રંથ છે. વચનામૃત અનેક ભક્તોએ વાંચ્યું હશે, પણ કેવળ વાંચવા માત્રથી નહીં સમજાય. ઉનાળામાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે આ ગ્રંથ શું છે, શું કહે છે, મહારાજનો હૃદયગત અભિપ્રાય શું છે એ સમજાય એવો ગંભીર આ ગ્રંથ છે. એટલે તો જે દિવસે શુકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની પાસેથી વચનામૃત સાંભળ્યું, સમજ્યા, તે દાડે શુકાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામી વચનામૃત લખ્યા તો ખરા પણ સમજાણા તો આ જ. કારણ કે લખનારા શુકાનંદ સ્વામી સાથે હતા. સ્વામી લખ્યા તો ખરા પણ સમજાણા તો જ્યારે તમે સમજાય ત્યારે. સ્વામી લખ્યા તો ખરા પણ સમજાણા આ જ. આ ગ્રંથની અંદર કોઈની તાકાત નથી એમ કહી શકે હું સંપૂર્ણ આ ગ્રંથને સમજું છું એમ કોઈ ન કહી શકે. આકાશમાં જેની પાંખમાં જેટલી તાકાત એટલો અધર ઉડે, પણ જેમાં આકાશનો માપ ન નીકળે એમ જેને જેટલા વધારે મારા સમજાણા હોય એ વિશેષ કરીને આ ગ્રંથને સમજાવે. પરંતુ તેમ છતાંય મહારાજ સમજવા જેમ અમાપ છે એમ ગ્રંથ પણ અમાપ છે. અને એક વાત તો બીજી બહુ સમજો, મહારાજ એને સર્વોપરી ન સમજાણા હોય એને માટે તો આ ગ્રંથ સમજાય એમ જ નથી. પહેલી વાત તો આ ગ્રંથને ખોલીને સમજતા પહેલા ભગવાન સ્વામિનારાયણની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી પડે, મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજવું પડે, પછી જ આ ગ્રંથનું પાનું ખોલી હગાય એમ છે. એવો અદભુત ગ્રંથ જેમાંથી આપણે 27 મધ્યના વચનામૃતો સમજ્યા હતા, અત્યારે 28 પ્રારંભ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્તજનો, વધારે ને વધારે મહારાજને સંભાળતા જાજો, મૂર્તિને ધારતા જાજો, વચનામૃત સમજતા જજો, બહુ સુખ આવશે. માટે હૃદયમાં મહારાજને ઠેરાવી અને ગ્રંથને સાંભળજો. સંવત 1879 ફાગણ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી પર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું, જે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મે છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કાંજે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાલ્મીકિ રામાયણને વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિ વર્ત્યા છે અને રઘુનાથજીને વિશે શરણાગત વત્સલપણું તો ખરું,
પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. જો સીતાજીને માથે લગારેક લોકપદ આવ્યો તો અતિ વહાલા હતા, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું જે એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમારી પ્રકૃતિ તો એવી નથી, અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે અને પાંડવોને વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ છે અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે અને હરિભક્તનું ઘસાતું કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે બોલવાને ઘણો ઈચ્છું, પણ બોલવાનું મન થાય જ નહીં. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ નથી થતા ને થોડીક વારમાં રાજી પણ નથી થતા, અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ જોઉં છું ત્યાં રાજીપો ને કુરાજીપો થાય છે. પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે અને મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ જ મારે વિશે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કર્યાનો ઉપાય છે. માટે અમારો તો એ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને વળી ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પીડ્યો જાણવો અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે તો તે ભક્ત ભગવાનમાંથી ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે હે મહારાજ, અમારે પણ એ નિશ્ચય રાખવો છે. એમ કહીને સર્વે હરિભક્ત વિનંતી સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા જે આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે, તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વી વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. એ પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. મધ્યનું 28મું વચનમું છે. પરાગજી દવેએ કહ્યું, પેલા મહારાજ શ્રીમદ ભાગવત બહુ સારો ગ્રંથ છે. મહારાજ કે એ ગ્રંથ તો સારો છે, પણ શ્રીમદ વાસુદેવ મહાત્મય જેવો કોઈ ગ્રંથ નથી. કારણ કે એની અંદર મહારાજ કે ભગવાનના ભક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, અહિંસા પણ આદિકનું ખૂબ સુંદર રીતે પ્રતિપાદન થયેલું છે. અને બે ગ્રંથ વાંચ્યા પછી ભગવાનના ભક્તને કબૂલ કરવું પડે કે વાસુદેવ મહાત્મય ખરેખર બહુ સારો ગ્રંથ છે. એક તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનું પ્રતિપાદન છે, ઉપરાંત આ ગ્રંથ એક એવો પરોક્ષનો ગ્રંથ છે કે જે ગ્રંથની દ્રષ્ટિ શેખ પુરુષોત્તમ નારાયણ સુધી જરાક ઈશારો કરી ગઈ છે. નારદજી જ્યારે બદ્રિકાશ્રમ ગયા અને એણે ભગવાન નર નારાયણને સાધના કરતા જોયા, તપ કરતા જોયા, ત્યાં નારદજી એમાં પ્રશ્ન કર્યો છે કે તમે સાધના કરો છો, તમે કોની સાધના કરો છો, તમારા કરતા શું કોઈ પરતત્વ છે? અને ત્યારે ભગવાન નર નારાયણ બોલ્યા છે, હા મારા કરતા પણ વાસુદેવ નારાયણ પરતત્વ છે. વાસુદેવ પુરુષોત્તમ, વાસુદેવ એટલે પુરુષોત્તમ, મારા કરતા પરતત્વ છે, હું એની સાધના કરું છું. એટલે જરાક એની દ્રષ્ટિ આગળ ગઈ છે. માટે મહારાજ કે આ જેવો તો કોઈ ગ્રંથ જ નથી. તો વચનામૃત કરતા વાસુદેવ મહાત્મ્ય શ્રેષ્ઠ થયું કે ન થયું? પણ મહારાજ બોલ્યા, તે મહારાજ પોતે બોલ્યા, સ્વયં બોલ્યા કે વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ જ નથી, તો વચનામૃત કરતા હારો જ થયો ને. ભક્તજનો, મહારાજ જે બોલતા હોય એ શબ્દને બહુ વ્યવસ્થિત સમજવા પડે. અહીંયા મહારાજ એમ કીધું, વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ જ નથી, એની એ જ ભાષામાં જો તમે લો તો દુનિયાનો